શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2053, પ્રવચન ક્રમાંક 3, તારીખ 1/9/97, વિષય અપૂર્વ અવસર, ગાથા નંબર 7-8-9, નિર્ગ્રંથ પદનું દ્રવ્ય ચારિત્ર, સ્વાધ્યાયકાર આત્માર્થી શ્રી વસંતભાઈ ખોખાણી.
મહાદેવ્યા કોક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુતત્વલોચનદાયકમ.
સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી સાધક નિર્ગ્રંથ પદની અભિપ્સા કરે છે, ઝંખના કરે છે, કારણ કે હવે લક્ષ્ય બંધાઈ ગયું છે. આત્માની મુક્તિ કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. હવે બીજા કોઈ વિકલ્પ રહ્યા નથી. જો જ્ઞાન થાય ને વિકલ્પ થાય તો એ જ્ઞાન થયાનું કોઈ લક્ષણ નથી. એને તો એક જ વાત છે, હવે સિદ્ધપદની પ્રાપ્તિ. અને સિદ્ધપદથી ઓછું કશું જ જોઈતું નથી, કશું જ ખપતું નથી. અને સિદ્ધપદની પ્રાપ્તિ માટે નિર્ગ્રંથ પદની આરાધના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ના અન્ય પંથાઃ, બીજો કોઈ ટૂંકો માર્ગ નહીં. જો ટૂંકો માર્ગ હોત તો આ અનંતા સિદ્ધો, અનંતા કેવડીઓ, અનંતા તીર્થંકરો એ સિવાયના કોઈ બીજા માર્ગે ગયા હોત. પણ બધા જ નિર્ગ્રંથ પદની આરાધના કરીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી છે. એટલે જ ભગવાન કુંદકુંદાચાર્યે કહ્યું, શ્રમણો જીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને સિદ્ધિવર્યાનમુ તેમને નિર્વાણ નાતે માર્ગને. નિર્વાણનો માર્ગ તો એક જ છે, મોક્ષના માર્ગ બે નથી. પરમ કૃપાળુ દેવે પત્રાંક 55માં કહ્યું છે, મોક્ષના માર્ગ બે નથી. આવી નિર્ગ્રંથ પદની ભાવના કરનાર એ સાધક, નિર્ગ્રંથ દશાના લક્ષણો આપણને બતાવ્યા, એ નિર્ગ્રંથનું ભાવ ચારિત્ર કેવું. ગઈકાલે ગાથા નંબર 4માં કહ્યું કે ઘોર પરિષ અને ઉપસર્ગના ભયથી પણ જેનો અંત ન આવે એવી આત્મસ્થિરતા. મન વચન કાયાના યોગનું સંક્ષેપપણું, હવે તો બધું સમેટવાનું છે. સંસાર તો સમેટાઈ ગયો જેવી દર્શન થયું તેથી. સમ્યક દર્શન થયું તે દિવસે સંસાર તો સમેટાઈ ગયો નિશ્ચયથી. હવે એને મન વચન કાયાના યોગ જે દેહ છે ત્યાં સુધી છે, એના પણ યોગની પ્રવર્તનાને સંક્ષેપ કરવી છે. એટલે કહીએ કે ગાથા નંબર 5માં કહ્યું કે કેવળ સંયમના હેતુથી જ હવે આ યોગની પ્રવર્તના થાય. આ મન વચન કાયાના યોગનું પ્રવર્તન માત્ર, એનો એકમાત્ર લક્ષ્ય સંયમ, એ સિવાય કંઈ નહીં. અને એ પ્રવર્તના થતા સતત જાગૃતિ રહે, કારણ કે કેવળ જ્ઞાન થતા સુધી આ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. આત્મસ્થિરતાનું સાતત્ય જળવાતું નથી. એટલે સાધક કહે છે કે એને માટે સ્વરૂપનો લક્ષ્ય અને જિનેશ્વરની આજ્ઞા. જ્યાં સુધી 12માં ગુણસ્થાનકના અંત સુધી સ્થિતિએ જીવ પહોંચ્યો નથી ત્યાં સુધી આ બે ચેક અને બેલેન્સ છે એના. સ્વચ્છંદથી વર્તના કરવા જાય તો સમ્યક દર્શન હોવા છતાં ચૂકી જવાય. એટલે સ્વરૂપનો લક્ષ્ય અને જિનેશ્વરની આજ્ઞા, આ બંનેનું કોમ્બિનેશન છે. સ્વરૂપનો લક્ષ્ય નિશ્ચય છે ને જિનેશ્વરની આજ્ઞા એ વ્યવહાર છે. જો વ્યવહારનો છેદ ઉડાડીએ તો જિનેશ્વરની આજ્ઞાનો છેદ ઉડી જાય. તીર્થ છે એટલે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, અને તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, કારણ કે અંતે તો એકાંત એવા પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એટલે એ કઈ વ્યવહારને ઉભો નથી રાખવો, પણ ક્રમ સમજવો જોઈએ, ક્રમને બાદબાકી કરીને આગળ ન વધાય, વસ્તુનું સ્વરૂપ સ્યાદવાદથી સમજવું જોઈએ, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લઈ રહ્યો, અને જ્યારે આ પોતાનું આત્મ સ્વરૂપ પૂર્ણ પ્રગટે, કશાય માત્રનો નાશ થાય, મોહ નામનું કોઈ કર્મ રહે નહીં, ત્યારે એ પ્રવર્તના પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. છઠ્ઠી ગાથામાં કહ્યું કે ત્યાં સુધી આ નિર્ગ્રંથનું આ ભાવચારિત્ર કેવું, તો પાંચ વિષયની અંદર એ પાંચ વિષયમાં પ્રવર્તન તો થાય મન વચન કાયાના યોગનું, કઈ નાક બંધ ન થઈ જાય, આંખ બંધ કરી દઈએ પણ કાન બંધ ન થાય, તો પાંચ વિષયના એની અંદર કે છે રાગ દ્વેષનું વિરહિતપણું થવું જોઈએ, અને ઉદયના આધીને પંચ પ્રમાદની સ્થિતિ આવે ત્યારે મનની સ્થિતિ કેવી, તો કે ક્ષોભ ન થવો જોઈએ, ચલાયમાન ન થવું જોઈએ, મન જરા પણ વિક્ષેપ ન થવું જોઈએ, વિક્ષિપ્ત મન થઈ જાય તો સ્થિરતા ડગી જાય, આત્માની સ્થિરતા ડગે, એકવાર મનમાં ક્ષોભ થાય એટલે કાયામાં ક્ષોભ થયા વિના રહે જ નહીં, કાયામાં ચપળતા આવે, ચંચળતા આવે, અને મન વચન કાયામાં જ્યારે ચંચળતા આવે ત્યારે આત્માના પ્રદેશોનું સ્પંદન થાય, એ કંપન થાય, એ કંપન થાય એ કર્મની સ્થિતિ બને છે. બહુ સરસ રીતે કૃપાળુદેવે માર્ગની સ્પષ્ટતા એટલી સરસ રીતે કરી છે, વિતરાગના માર્ગને ક્યાંય નિર્ણાધિક કહ્યો નથી, આટલી મધ્યસ્થતા ક્યાંય જોવા નથી મળતી, કારણ કે જગત નૈવાદમાં ખેંચાઈ ગયું છે, મતાગ્રહમાં ખેંચાણું છે, આગ્રહ એ જ ધર્મનું સ્વરૂપ થયું છે, અને અહીંયા શ્રીમદ રાજચંદ્ર નામનો એક પુરુષ, આધ્યાત્મિક પુરુષ, વિતરાગ માર્ગના સનાતન માર્ગનો પ્રતિનિધિ અનાગ્રહનું સ્વરૂપ બનીને આવ્યો છે, અનાગ્રહ. કૃપાળુ દેવને ઓળખવા માટે આપણે આ એના અનાગ્રહ સ્વરૂપને ઓળખવું જોશે, તો જ આ પુરુષ કેટલો લોકોત્તર હતો એનો આપણને ખ્યાલ આવશે. એ કહે છે પંચ પ્રમાદમાં મનનો ક્ષોભ નહીં, મદ વિષય કષાય વિકથા અને નિદ્રા આ પ્રમાદ છે, આ મનને ક્ષુબ્ધ કરનારા કારણો છે, એમાં પણ મનનો ક્ષોભ ન થાય, અને જ્યાં સુધી આ કાયા પ્રવર્તન છે ત્યાં સુધી તો વિચરવાની ક્રિયા ચાલુ છે, એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધવાણ વિચરવું ઉદયાધીન, ઉદય છે પણ વિતલોક, કશું જ મેળવવાની જેની કોઈ આકાંક્ષા નથી, જેની કોઈ સ્પૃહા નથી, સત્પુરુષનું લક્ષણ અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, ગુપ્ત એનું અંદરથી એને કોઈ સ્પૃહા નથી, બાહ્ય દેખાય કે અહીંયા ગયા, અહીંયા ગયા, આ અહીંયા ગયા, આ ચાતુર્માસ કર્યું ભગવાને, કેટલા ચાતુર્માસ કર્યા ભગવાન, અહીંયા ગયા ભગવાન, અહીંયા ગયા, એ વિચારવું ઉદયાધીન છે. આ મહાપુરુષોની આચરણા જેને કોઈ પણ જાતની અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, એમ કૃપાળુદેવે સત્પુરુષનું આપણને ઓળખાણ કરાવ્યું છે. આવા મહત્પુરુષના પંથે જવું છે, આવો અવસર અમને ક્યારે મળે, હે આત્મા અનાદિના પરિભ્રમણમાં કેટલાય અવસરના આરંભ સમારંભ તે કર્યા, કેટલાયના આયોજન કર્યા, કેટલાય અવસરમાં ઘણાયના તેડા કર્યા તે, કેટલાય અવસર માયણા, હે જીવ આવો અવસર આ જીવનમાં ક્યારે આવશે, આ એનું ભાવચારિત્ર, એની પોતાની અંતરંગની ભાવસ્થિતિ શું છે. હવેની ગાથા 7, 8 અને 9 એમનું દ્રવ્ય ચારિત્ર કેવું હોય છે. આ નિર્ગ્રંથ, નિર્ગ્રંથ પદની વાત ચાલે છે, સમ્યક દર્શન થયા પછી નિર્ગ્રંથ પદની ભાવના છે, એ નિર્ગ્રંથ પદના ચારિત્રના લક્ષણો કયા હોય, એની દશાનું સ્વરૂપ શું હોય, એનો ભાવ સંયમ કેવો, એનો દ્રવ્ય સંયમ કેવો. ભાવ સંયમમાં આપણે જોયું કે આવી પ્રકારની સ્થિતિ છે એની સંયમના હેતુથી યોગનું પ્રવર્તન છે. પંચ વિષયને પંચ પ્રમાદમાં પણ ક્યાંય ક્ષોભ નથી, રાગ દ્વેષ નથી. આવી પ્રકારના અવસરની ખેવના જેને છે, આવી ભાવના જેને છે, એ હવે કહે છે એનું દ્રવ્ય ચારિત્ર. ભાઈ, એ જ્યારે સંસારમાં છે તો એનું કંઈક એનો વ્યવહાર તો હશે ને? તો વ્યવહાર તો હોય ને જ્યાં સુધી. અરે, દેહ છે એ જ વ્યવહારનું સ્વરૂપ છે, અને દેહથી મોક્ષ હોય તો વ્યવહારથી જ મોક્ષ છે, નક્કી થાય છે. એમાં ક્યાં વળી કોઈ અમારો તર્કને અવકાશ હતો? એટલે અહીંયા આગળ કહે છે સાતમી ગાથા.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવ, તે નહીં લોભ સમાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આ નિર્ગ્રંથનો ભાવ સંયમની વિચારણા કરીએ છીએ. આવી દશામાં ગયેલો, મુનિ દશામાં રહેલો આ સાધક જીવ, એમાં કશાયનું સ્વરૂપ કેવું હોય? આ જીવને રખડાવનાર તો કસાય છે. અનંતનો મંદી કરો કે થોડા ભવ કરો, પણ ભવનું કારણ કસાય છે. જો કસાય નથી તો ભવનું બંધન નથી. આ કસાયના સ્વરૂપમાં જ્ઞાની સમજાવે છે કે આ જીવ હવે એની મન વચન કાયાના યોગનું પ્રવર્તન તો સંક્ષેપ કરે સ્વરૂપના લક્ષે અને જિનેશ્વરની આજ્ઞાએ કરે, પણ એના કસાયનું શું થાય? કસાય ઉદયમાં આવે, કસાયની પ્રવૃત્તિના એ બધા કર્મો છે એ ઉદયમાં આવે તો પહેલું કૃપાળુદેવ કહે છે ચાર કસાય મુખ્ય. આખા જૈન દર્શનને સમજવા માટે ચાર કસાય, એ ચાર કસાય રાગ દ્વેષના બેમાં આવી જાય અને રાગમાં વધુ આવી જાય. એ ચાર કસાયને જીતવા, ક્રોધ માન માયા અને લોભ, ત્યારે આની એની ભાવ દશા કેવી છે? એ કહે છે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ ઉદયમાં આવે તો એ ક્રોધ પ્રત્યે ક્રોધ કરે, ક્રોધ ઉદયમાં લાવનાર નિમિત્ત પ્રત્યે ક્રોધ ન કરે. નિમિત્ત કોઈ આપણું અહિત કરે, કોઈ આપણી વસ્તુ છીનવી લે, કોઈ પણ પ્રકારની આપણી પ્રતિકૂળ વર્તના કોઈની થાય અને આપણને ટેસ્ટ ના આવે એટલે નિમિત્ત બન્યા, કારણ બન્યા. કોઈની આપણી વસ્તુ કોઈના હાથથી તૂટી ગઈ, ફૂટી ગઈ, આ બધા નિમિત્તના કારણ થયા. આ ક્રોધ આવવા માટે પૂરતા કારણો છે. તે સમયે આ જીવ શું કરે? આ સાધક હવે આને નિર્ગ્રંથ પદમાં રહેલો છે, એ મુનિ દશામાં છે, તો ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. એને તો ક્રોધ જ્યારે થાય, ક્રોધના સંયોગો ઊભા જ્યારે થાય, ક્રોધના કારણો જ્યારે ઊભા થાય, ક્રોધના નિમિત્તની જ્યારે રચના થાય, તે સમયે એનું ભાવ ચારિત્ર કેવું? તો એ ક્રોધ કરે, એ ક્રોધ કરે. ક્યાં કરે? બાહ્ય નિમિત્ત ઉપર કરે, પર નિમિત્ત ઉપર કરે? નહીં, એ ક્રોધ કરે પણ પોતાના ક્રોધ ઉપર જ ક્રોધ કરે. કૃપાળુ દેવે ક્રોધ ઉપર ક્રોધ કેવી રીતે કરવો એ સમજાવતા ઉપદેશ નોંધની 36માં કહ્યું છે, ક્રોધાદિ કસાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈને તેને જણાવવું કે તે અનાદિકાળથી મને હેરાન કરેલ છે. ક્રોધાદિ કસાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈને તેને જણાવવું, કોને? ક્રોધને, કે તે અનાદિકાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. આપણે કહીએ છીએ ને, હવે હું નહીં સાખી લઉં, હવે મારા કોઈના બાપની પડી નથી, તમે મને બહુ દબડાવ્યો, બહુ દબાણા અમે, અત્યાર સુધી દબાતા દબાતા જ રહ્યા, કઈ બોલતા નથી, એટલે આવું બધું બોલી છે ને વ્યવહારમાં. વહુ હાહુને બોલે, હાહુ હમો વડિયાને બોલે, હમો વડિયા વેવાય વેલાને બોલે, આવું તો બધું આપણે જાણીએ છીએ. આપણે કઈ શીખડાવવાની જરૂર છે? ક્રોધ પ્રત્યે ક્રોધ કરવાનો પણ આપણે બહારના ઉપર કરીએ છીએ કે તારું નહીં ચાલવા દઉં. જ્ઞાની કે છે, તારા જીવને કે ક્રોધનો ઉદય થયો છે પૂર્વના કર્મને, એને કે હે ક્રોધ, તે મને અનાદિથી હેરાન કર્યો છે, હવે તારું બળ ચાલવા નહીં દઉં. આજ સુધી તારામાં હું તરત જ શરણે થઈ જતો હતો, એક સેજ કંઈક થાય એટલે ક્રોધનો પારો, જરાક કંઈક થાય એટલે આવેશમાં. આમ હાઈલી ઇન્ફ્લેમેબલ નોટ ટુ બી લૂઝ સન્ટેડ, ઓલું પેટ્રોલનું ટેન્કર જતું હોય ને એના ઉપર લખ્યું હોય કે આ બધો જલદ પદાર્થ છે, આનું સન્ટિંગ જરાય ઢીલું રાખતા નહીં. એન્જિનના ડબ્બાની બાજુમાં ઓલા બધા ડબ્બા હોય ગેસના ટાંકા, અને ખટારો જતો હોય તો લખ્યું હોય કે કીપ ધ ડિસ્ટન્સ, જરાક દૂર રહેજો, આમાં શું ભર્યું છે. એમ આપણે ભલે પાટિયું નથી માર્યું, પણ બધાય જાણે છે કે આનાથી દૂર રહેજો. વતાવ્યો વતાવા એવો નથી, બોલાવ્યો બોલાવા એવો નથી. કેવો છે? તેજાબી મગજનો છે, હલતા વાંકું પડી જશે. અને જરાક કંઈક થશે તો વિચાર નહીં કરે કે પોતાના કારણે થયું કે બીજાના કારણે થયું, પણ ભડભડાટ કરતો એનો ક્રોધ ભભૂકી ઉઠશે, અને પાછો મૂરખનો જામ એમ કહેશે કે હું સાચો છું ને એટલે મને ક્રોધ છે, હું સાચો છું એટલે મને ક્રોધ છે. સાચનું લક્ષણ ક્રોધ, સત્યનું લક્ષણ ક્રોધ. બહુ સારું, ક્યાંથી શીખી આવ્યો તો? આ કયું વિતરાગનું વિજ્ઞાન તો પકડીને લાવ્યો કે સત્યનું લક્ષણ ક્રોધ હોય કે સત્યનું લક્ષણ ધૈર્ય હોય, શું હોય? જ્ઞાની સમજાવે છે આપણને. આપણા રોજ બરોજની આ સમસ્યા, અનાદિકાળથી આપણે આ પ્રોબ્લેમમાંથી જ મુક્ત થતા નથી. જે કરવાનું છે એ આ કરવાનું છે, કર્મના બંધના કારણની છેદક દશા ઉભી કરવાની છે, અને કર્મના બંધના કારણોની છેદક દશા ઉત્પન્ન ન કરી અને બાકીનું ગમે તેટલું કર્યું તો વળે શું? માટે પહેલો કારણ ક્રોધ, એને જણાવું કે હવે હું એમ તારું બળ ચાલવા નહીં દઉં, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, હા હવે એને ક્રોધ છે પોતાના ક્રોધી સ્વભાવ પ્રત્યે, પોતાના ક્રોધના ઉદય પ્રત્યે સતત જાગૃત છે. એક સેકન્ડની અંદર પોતાને ક્રોધ આવવાનો પકડી લે છે અને તરત કહે છે શાંત. જ્ઞાનીઓ કહે છે કે ક્રોધ આવવાનો હોય તો નવકાર મંત્રનો જાપ કરો, ક્રોધ આવવાનો હોય તો પરમ પુરુષના ચિત્રપટને એની મુદ્રાને નજર સામે લ્યો, ક્રોધના સંયોગો ઉત્પન્ન થાય તો પકડી લ્યો એને તરત જ કે હમણાં કંઈક થયું છે આપણને ક્રોધ આવશે. માટે તે સમયે મૌન, ખમી ખાઓ, શાંતિ રાખો, ધીરજ રાખો, થવાનું છે તે જ થવાનું છે. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી. ગમે તેટલો ક્રોધ કરીશ પણ જે સ્થિતિ નિર્માણ થવા સર્જાયેલી છે તે થઈને જ રહેવાની છે. જો આવી શ્રદ્ધા હોય તો ક્રોધ કરવાનો મતલબ શું છે? શું કામ ક્રોધ કરે છે? ક્રોધનું તો કેવું લક્ષણ જ્ઞાનીઓ કીધું કે ક્રોધ પોતે તો સળગે, જેને થાય એને સળગાવે, પણ બાજુવાળાને પણ સળગાવે. એક ક્રોધી માણસ પરિવારમાં આવી ગયો તો આખા પરિવારનો સંસાર ઉજાડી નાખે, અને એક શાંત વૃત્તિવાળો માણસ ઘરમાં આવ્યો તો આખા પરિવારમાં શાંતિ આપે. આગ ઉઠે જે ઘર થકી તે પાસેનું પ્રજાણે જડનો જોગ જો નવી મળે તો પાસેનું પ્રજાણે કડવા ફળ છે ક્રોધ. ઉદયરત્ન મહારાજ કહે છે કે ક્રોધનું તો આ લક્ષણ, ક્રોધ તો બે રીતે વાળે. ક્રોધ જેને થાય એ પણ હળગી મરે અને એના સંગ પ્રસંગમાં આવેલા જીવો પણ અસાતાને પામે, બીજું કંઈ ન થાય. જેના ઘરમાં ક્રોધ હોય, ગરમ સ્વભાવ હોય, આના ઘરની અંદર અશાંતિ, અસાતા સિવાય શું હોય, એને શાંતિ શું, સમાધિ શું, સુખ ખબર પડે. અને સંસારની એવી પરિસ્થિતિ, એવી મામલત માટે આપણે ક્રોધ કરીએ કે જે આપણા વશની વાત નથી. અનાદિથી સંસાર આમ જ ચાલે છે ભાઈ, સ્વીકારી લેને. જે સંયોગો છે ને સ્વીકારી લેને, ચાલ્યા કરે. વસ્તુ છે તો ભાંગતૂટ થાય, કઈ વસ્તુ આવ્યા કરે તો કોઈ વસ્તુની વધઘટ થયા કરે. આ તો જડ પદાર્થની સાથે આપણો પનારો પડ્યો છે, જડની સાથે પનારાની અંદર એમાં શાશ્વતતા શું છે, એમાં નિત્યતા શું છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ, ક્રોધ એ આત્માનો સ્વભાવ નહીં પણ વિભાવ છે. તેથી તેનો ઉદય આવે ત્યારે તેને પોતાનો કર્મનો ઉદય સમજાવવાથી તેની સાથે લડવાની શક્તિ સાધકમાં આવે છે. આ મારો સ્વભાવ નથી, આ કર્મનો ઉદય છે, અને કર્મની સામે તો મારે મોરચો માંડવાનો છે. આવું એને જાગૃતિ હોય, આવું એને ભાન હોય તો સાધકમાં લડવાની વૃત્તિ આવે છે. કેના પ્રત્યે? ક્રોધ પ્રત્યે. પ્રશ્ન ઘણા કરે, જૈન દર્શન અહિંસાની આટલી બધી વાત કરે અને એની અંદર વાતમાં જ પેલી હિંસાની વાત આવે, શું આવ્યું? તો કે નમો અરિહંતાણમ, અરિને જેણે હણી નાખ્યા છે. આ તમે કેવી વાત કરો છો? પણ કોને હણી નાખ્યા ભાઈ? કોઈના બાપદાદાને માર્યા નથી અમે તો, અમારા તીર્થંકરો કોઈને માર્યા નથી પ્રભુ. એ અરિહંત અરિને હણનાર ફરીથી ઉભો ન થવા દે, જડ મૂળથી એનો સત્યાનાશ અને નખોદ કાઢી નાખે. પણ કોનું? તારા હગાવાલાનું નહીં? શું કામ પણ ઉકળી આવેલો છો? અરીને અરી કોણ? અહીંયા કે છે, આંતર શત્રુઓનો જેણે નાશ કર્યો છે એણે તો પોતાના ક્રોધ માન માયા લોભ મોહ મત્સર સડ રિપુઓનો જેણે નાશ કર્યો છે એ અરિહંત. અહીંયા હણવાની વાત છે, પણ અહીંયા હણવામાં જગતના જીવને હણવાની વાત નથી. આ અપેક્ષા વિના સમજે, આ અધૂરું જ્ઞાન અને પાછા તર્કના રવાડે ચડી જાય, એ આવા બફાટ કર્યા કરે. પ્રશ્ન પૂછ. એક પ્રશ્ન આવ્યો હતો હમણાં મને કે તમે આ વાત કરો છો, એમાં લખ્યું છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચારશું કવ મહત્પુરુષ. આ છેદીને શબ્દ છે તો હિંસાનો શબ્દ છે. બોલ, બંધન છેદી નાખવાનું છે, તીક્ષ્ણ બંધનો છે ને છેદવાના. તો આ તો શબ્દ હિંસાનો છે, આવું કેમ ચાલે? આપણે તો અહિંસાના માર્ગ, મહાવીરના માર્ગ. અરે ભાઈ, આ મહાવીરે શું સમજાવ્યું? તું ડિક્શનરી લઈને ક્યાં બેઠો? તું વિતરાગની ડિક્શનરી લે. તે ઓલું ગાલા પ્રકાશન લઈને બેસી ગયો કે શબ્દનો અર્થ શું થાય. અરે ગાલા પ્રકાશનના શબ્દના અર્થથી તારો હારોવારો નહીં આવે, તારું કલ્યાણ નહીં થાય. તો વિતરાગની ભાષા સમજ, વિતરાગનું વિજ્ઞાન સમજ, વિતરાગની આજ્ઞા સમજ. અને એને સમજવા માટે શબ્દની જરૂર નથી, એની પાછળ રહેલા ભાવની જરૂર છે, એની પાછળ રહેલા આશયની જરૂર છે, એની પાછળ શબ્દાર્થ પાછળ રહેલો પરમાર્થ પકડ. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો. અને માન જ્યારે જગત જીવનમાં જાગૃત થાય, હું મોટો અને મને આમ ન થયું, હું પૈસા વાળો અને મારી આને આ બે આંખની શરમ ન રાખી, એ પાંચ પૈસાનો મગતરું સમજે છે શું એના મનમાં, એ હાવ કર્મચારી, એ તો હાવ નીચી કક્ષાનો અને હું કેવો, આવું કદાચ સત્તાનું, ધનનું, લક્ષ્મીનું, પદનું, પ્રતિષ્ઠાનું, કુટુંબનું, જાતિનું આવું માન ક્યારેક ઘર કરી જાય. આ માનને કારણે જીવની અંદર કસાય થાય તો તે સમયે આ સાધક છે શું કે છે? દીનપણાનું માન. હે પ્રભુ, હું તો તારા દાસનો પણ દાસ છું. કૃપાળુ દેવ કહે છે, અમે તો મુમુક્ષુઓના દાસ છીએ. કોણ કહે છે? આ મુમુક્ષુનો ભગવાન કહે છે કે અમે તો મુમુક્ષુઓના દાસ છીએ, દીનપણાનું દાસ. આ જગતના સર્વ જીવોના અમે દાસ છીએ. જે પ્રભુની ભક્તિ કરે છે, જે આત્માની આરાધના કરે છે, એવા બધાના અમે તો દાસ છીએ. અમને તો તેવા ભક્તોનું દાસત્વ નિરંતર પ્રિય છે. કૃપાળુ દેવે આ નિરાત કોળી ભોજો ભગત, આ બધાની મીરા નરસિંહ આ બધાનું લખ્યા પછી લખે છે કે આ પ્રભુ ભક્તિમાં લીન રહેલા ભલે જે દશાએ પહોંચ્યા હશે પણ એ પોતાની સમજણ પ્રમાણે પરમ તત્વની આરાધના કરી રહ્યા છે. તો કે છે અમને તો આ લોકોનું નિરંતર દાસત્વ નિરંતર પ્રિય છે. કૃપાળુદેવે લખ્યું છે દશા તો જુઓ, નિર્ગ્રંથ દશામાં વિહરમાન આ પુરુષ જેને દર્શન મોહ વ્યતીત થઈ ગયો છે, સિદ્ધ પદનો આરાધક થયો છે, નિર્ગ્રંથ પદની બાહ્ય ભૂમિકામાં જવા માટે અંતર્ભૂમિકા તો છે, અંતરંગની એનું નિર્ગ્રંથતા તો છે, બાહ્યમાં જવા માટેની ઝંખના છે, એ પુરુષ જગતના આત્મ આરાધકોને વંદના કરે છે. આવું દિનપણાનું દાસ, આ માન પ્રત્યે તો દિનપણાનું માન જો કેવું હોવું જોઈએ. પૂજ્ય કાંજી સ્વામીએ કેવી સરસ રીતે સમજાવ્યું છે. એ કહે છે કે સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્મા સ્વરૂપની પ્રતીતિ અંતરમાં વર્તે છે, પૂર્ણ શુદ્ધ પરમાત્મા એની. તેથી જાણે છે કે મારી વર્તમાન દશામાં હજુ અસ્થિરતાની નબળાઈને લીધે હું પામર છું, હું પરિપૂર્ણ નથી, હું તો પામર છું. કારણ કે વર્તમાનમાં જ્યાં સુધી આ મારી સ્થિતિ છે સંપૂર્ણ વિતરાગતા પ્રગટી નથી, અને જ્યાં સુધી સર્વજ્ઞપણું અથવા કેવળ જ્ઞાન પદ સિદ્ધ થયું નથી ત્યાં સુધી હું પામર છું. પ્રત્યેક છદ્મસ્થની આ ભાવના હોય, બારમા ગુણસ્થાનકના અંત સુધી હું પામર છું. પ્રભુશ્રીએ કહ્યું હતું કે આપણે બધા તો પામર છીએ, એક જ આપણો ગુરુ કૃપાળુદેવ આ સમર્થ છે, આની સમર્થાઈનો કોઈ માપ નથી, હું ને તમે એનું માપ લઈ શકીએ એવી આપણી તાકાત નથી, આપણું ગજું નથી. અને આવી જબરજસ્ત વિભૂતિએ પણ કહ્યું કે જોજો અમને વળગી ન પડતા, જોજો અમને વળગી ન પડતા. કૃપાળુ દેવને ભૂલશો નહીં, વડવાના સ્થાપક ભાઈશ્રીએ પણ છેલ્લા શબ્દો પંચભાઈની પોળમાં એ કીધા બધા મુમુક્ષુઓને કે તમને ઘણો અમારા પ્રત્યે આદર છે, પણ અમારી તમને એક જ શિખામણ છે, કૃપાળુ દેવને ભૂલશો નહીં. આ બીજાને ગળે વળગવામાં આ પુરુષને ગૌણતા થાય તો એના જેવું જીવનું અકલ્યાણનું બીજું એકય કારણ નથી, હાથમાં આવેલો હીરો ફેંકી દેવા જેવું થશે. માટે ક્યારેય મનમાં વિકલ્પ નહીં કરવાનો. પ્રભુશ્રીએ કહ્યું તેમ આપણે બધાય સાધક છીએ અને આપણે બધાય પામર છીએ, આ પુરુષની પાસે તો આપણે બધાય પામર છીએ. આ તો સાક્ષાત પરમાત્મા છે, એમાં પરમાત્મા છે, એમાં આપણે નહીં, એણે કહ્યું છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. હવે આપણે શું કામ શંકા કરવી, આપણે એવી કોઈ અધિકાર, એમણે કહ્યું છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. આ કોઈ આ આરાનું આશ્ચર્ય છે, આ કળીકાળનું સાક્ષાત્કાર પરમાત્મા સ્વરૂપે આવેલો પુરુષ આપણને આ માર્ગ તીર્થંકરનો બોધ આપે છે, જે સર્વજ્ઞએ બોધ આપેલો એની દેશનાનું એને અનુસંધાન છે. એટલે કે છે કે હું પામર છું, એટલે કે પૂર્ણ સ્વરૂપનો દાસાનો દાસ છું. આ કાંજી સ્વામી પણ કહે છે કે હું તો દાસાનો દાસ છું. એવો વિવેક હોવાથી વિતરાગી સત્પુરુષનું બહુમાન કરે છે. પરમાર્થે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. સત્પુરુષોનું બહુમાન એ પરમાર્થે પોતાના સ્વરૂપની જ ભક્તિ છે. પોતાના સ્વરૂપની ભક્તિ કરવી હોય એટલે બાકીના બધાનો છેદ ઉડાડવાનો એ ભક્તિ છે. સમજણ જ્યારે ન હોય ત્યારે અમ સણજમની અંદર જીવને જ્યારે ખોટી ટેવ પડી હોય નહીંને પકડવાની ત્યારે આવું જ બધું હોય. પણ જ્ઞાની પુરુષ એનો વિવેક ચૂકતા નથી. એ કહે છે કે સત્પુરુષનું બહુમાન કરે છે, પરમાર્થે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી માટે અભિમાન કેમ કરું, હું ગમે એટલો પૂર્ણ છું પણ મારો પૂર્ણ સ્વભાવ હજી ઉઘડ્યો નથી એનું શું, માટે હું અભિમાન કેમ કરું. એમ જાણતો થકો તે સ્વરૂપની મર્યાદામાં વર્તે છે. શ્રી તીર્થંકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શ્રી તીર્થંકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જીવમાં માન આવે તો દિનપણાનું માન કરવું કે હું અધિકમાં અધિક દિન છું એનું માન થવું જોઈએ, હું અધિકમાં અધિક દાસાનો દાસ છું. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું,
એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું.
તો પરમાર્થના કયા સાધના જીવને તારશે? ગમે એટલું ભણોને હોય, પૂર્વ ભણેલ 9 ભણ કે 14 ભણ, પરમ કૃપાળુ દેવ કહે છે 9 શું કામ, 14 પૂર્વ ભણ, પણ એ પોતે જીવને જાણશે નહીં, એ મિથ્યા માનમાં રોકાઈ જશે. દીનતાનું માન કર જ્યાં સુધી પરમાત્મા સ્વરૂપ પ્રગટ્યું નથી ત્યાં સુધી. અરે આપણી સામે તો આદર શ્રીમદ રાજચંદ્રજીને તો એ છે કે 680 ના પત્રમાં એ કહે છે કે પરમાત્મા અમે થયા છીએ, એ પણ પરમાત્મા સ્વરૂપ પણાના અભિમાનથી અમે કહેતા નથી, પણ જગતના જીવો જે અનંત આ દુઃખ મરણથી પીડાય છે એના તરફ આ કરુણાનો ચિતાર છે, એટલે હૃદયથી પ્રદર્શિત કરવો પડે છે. એને તો પરમાત્માપણાનું પણ માન નથી, ત્યાં આપણને તો છદ્મસ્થપણાનું માન જાગી ગયું છે, અજ્ઞાનનું માન જાગી ગયું છે, મિથ્યાત્વી છીએ અને માન જાગ્યું છે. સર્વજ્ઞ પુરુષની તીર્થંકરની એટલે જ આ પંચ પરમપદ છે. અરે નવકાર મંત્ર જૈનોમાં ગમે તેટલો હોય, આ પંચ પરમેષ્ઠી છે, આ વિતરાગ સિદ્ધ પદના આરાધક આત્માઓની આ શ્રેણી છે, આ સિવાય બીજી કોઈ શ્રેણી નથી. માટે એનું બહુમાન કર, એને નમસ્કાર કર, અને એની સર્વશ્રેષ્ઠ એના ગુણગાન ગાવા. એટલે જીન મંદિરે રોજ જવું, રોજ જીન પ્રતિમા જઈને પરમાત્માની માત્ર સ્તુતિ કરવી, બીજું કઈ ન આવડે તો એના ગુણગાન ગાવા, તેમની કરુણાને નિરંતર પ્રત્યે સ્તવવામાં આત્મ સ્વભાવ પ્રગટે છે. 6 પદના પત્રમાં કૃપાળુ દેવે આ વાતને કેવી સરસ રીતે કીધી કે એને રોજ સ્તવના કર. આવ્યો તો એક સામાન્ય ખેડૂત પ્રભુશ્રી પાસે અને કહ્યું કે પ્રભુશ્રી, આ તમે 20 દોરા રોજ ગાવાનું મને કયો છો આ નિત્યક્રમમાં? મને કાંઈ યાદ રહેતું નથી, મને કાંઈ યાદ ન રહી, અમે આવું ક્યાંય કોઈ ભણ્યા નથી, અને રાતની ખેતરમાં મજૂરી કરીએ, અમને આવા 20 દોરા 20 ક્યાંથી યાદ રહી? ત્યાં ગ્રેજ્યુએટને યાદ નથી. તો ઓલો તો બિચારો કે અમને કાંઈ યાદ નથી. પ્રભુશ્રી કે તો તને કેટલું યાદ રહી? એક દોહરો યાદ રહે? તો કે આટલું બધું તો ન રહે, થોડુંક રહે. તો એને પ્રભુશ્રીએ કહ્યું કે તું એટલું કરજે, કેવળ કરુણામૂર્તિ છો દિન બંધુ દિનનાથ, પાપી પરમયનાથ છું ગ્રહ પ્રભુજી. હા, આ એક દોરો બોલીશ કે રોજ ભગવાનની પ્રાર્થના કરજે કે પ્રભુ હું પાપી છું, અનાથ છું, મારો હાથ ગ્રહણ કરો. તો કે સાહેબ આટલું બધું યાદ ન રહે? તો મને તો આ કરુણામૂર્તિ કીધું ને એટલું યાદ રહે. તમે કરુણામૂર્તિ કીધું બસ, હું રોજ ભગવાન બસ કે આ એટલું જ કરજે, તું બીજું કાંઈ કરીશ, મજા તારું કલ્યાણ થઈ જશે, જા તારું. પ્રભુશ્રી અભય વચન આપી દીધું. સિદ્ધ પુરુષોના મહત્પુરુષોના ગુણગાન ગાવા, સ્તુતિ કરવી, નિરંતર એમની મહાનતાની સ્તવના કરવી, એની પાસે પોતાની પામરતા ઈચ્છવી, આ જ માન પ્રત્યે તો દીનપણાનું માન છે.
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહી લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
જ્ઞાની કહે છે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, માયા થતી હોય તો તું એનાથી વેગળો થઈ જા અને સાક્ષી બનીને જોયા કર, હે જીવ કેવા પ્રપંચ તું કરી રહ્યો છે. આપણે ખોટું બોલીએ, આપણે ખોટું બોલીએ અને ખોટું કરીએ ઘણી વાર. તે સમયે જ્ઞાની કહે છે કે તું જરાક જુદો થઈ જા ને તારાથી, અને એમ કહે ને કે કેવું ખોટું કરી રહ્યો છે તું, તો માયા કર. કોની સાથે? તારી જાત સાથે માયા કર. અને કેવી રીતે માયા કરવી? સાક્ષી થઈ જવું. કેના સાક્ષી થવાનું? કે ઉદયાધીન જે માયાચાર ચાલતો હોય ને એના. દાખલા તરીકે કે ખાવું નથી અને ખવાઈ ગયું તો આપણે એમ જવાનું, જોયું કેવું પાપ કર્યું તે. આ ખોટું કર્યું ને તે, આવું ખોટું વિચાર્યું ને, ભગવાનની આજ્ઞા નથી તોય કર્યું ને, ભલે લેપાઈ ગયો જીવ, કસાઈમાં લોભાઈ ગયો અને કંઈક કર્યું, લેવાથી કર્યું, આવું માયા કરી ખોટું કર્યું, પ્રપંચ કર્યું, ઓલાને આમ આવવાનો તે અત્યારે કહી દીધું કે જાઓ કહી દેજો ઘરમાં નથી, પણ મનમાં પછી જો સાક્ષી ભાવ આવે તો હે જીવ આ કેના હારું તે કર્યું. આ નાટક શેનું ભાઈ, આ શેનું નાટક કર્યું, એ કોણ કોને પૂછે? પોતે જ પોતાના સાક્ષી ભાવે પોતાની જ કરેલી માયા એનો સાક્ષી બની જાય છે. આજ સુધી માયામાં જોડાતો હતો કે બરોબર છે એમ જ કરાય, આપણે કંઈક પ્રેક્ટિકલ તો થવું જોઈએ, આપણે તો કંઈક પ્રેક્ટિકલ થવું જોઈએ. એ પ્રેક્ટિકલમાં માયા કરે છે જીવ, છળ કપટ કરે છે, પ્રપંચ કરે છે, છેતરપિંડી કરે છે, દંભ કરે છે, એને પોતાનું આવશ્યક ગુણ સમજે છે, એને પોતાની આવશ્યક શક્તિ સમજે છે, એને પોતાની હોશિયારી ગણે છે, એને પોતાની ચાલાકી ગણે છે અને સમજે છે કે મારા જેવો સાણો કોઈ જગતમાં નથી, જોયું એને ખબર ન પડી મેં આ કર્યું, આપણે તમને ગોઠવી દીધું આમ ત્યાં, પછી એ આવ્યો ને ભલે એનો બાપ આવ્યો તો કઈ ખબર પડે નહીં, એવી ચાલાકી કરી અને એના અભિમાનમાં આ માયા છે. જૈન દર્શન કહે છે કે અન્યની સાથે આવો છેતરપિંડીનો વ્યવહાર એ સેન્સ ઓફ ડિસેપ્શન, ધેટ ઇઝ માયા. ત્યારે જ્ઞાની કહે છે કે તું માયા કર, તારી જાતથી જુદો થઈ જા અને કહે કે લે, એક થોડા પૈસા માટે થઈને આવી માયા કરી, એક થોડા તારા અભિમાનને પોષવા માટે તારા સગા સંબંધી સાથે આવું જૂઠું કર્યું, આવો પ્રપંચ કર્યો, આવું ખોટું કર્યું, આવો દંભ કર્યો, કઈ નહોતું છતાં એમ કીધું કે હા અમે તો બધું કરી લીધું છે, ખોટું દંભ, જૂઠ, પ્રપંચ, છેતરપિંડી. જ્યારે થાય ત્યારે જાગૃત થઈ ગયા અને પૂછ જીવને કે શું કામ કર્યું, શું કામ કર્યું, કેમ ચૂકી ગયો, અવસર આવ્યો, નિમિત્ત આવ્યું, કારણ આવ્યા, પ્રસંગો ઉભા થયા, લાભ લાભની વાત આવી ને, સ્વચ્છંદ આવ્યો ને, ક્યાંય મમત્વ હશે, ક્યાંય અહંકાર હશે, માયા શું કામ કરી? માયા સાક્ષી ભાવની સાક્ષી બની જા, પોતાના જ પ્રપંચ યુક્ત વ્યવહારનો સાક્ષી બન, પોતાની જ છેતરપિંડીનો સાક્ષી બન. મનુષ્ય પોતાની ચાલાકીથી જગત આખાને છેતરી શકે છે, પણ જો જાગૃત હોય તો પોતાની જાતને છેતરી શકતો નથી. તરત જ ખ્યાલ આવશે, જો સાક્ષી ભાવ આવી જાય તો માયાનું સ્વરૂપ તરત પકડાય, અને જો સાક્ષી ભાવ ન આવે તો માયાનું સ્વરૂપ ક્યારેય પકડાશે જ નહીં. માયા બહુ દગો દેશે, વારંવાર અભિમાનને પોષશે કે તું કેવો ડાયો, તું કેવો હોશિયાર, જોયું એને ખબર ન પડી, તે ભેળસેળ કરી તો એને ખબર પડી નહીં, તે તોલ માપમાં ફેરફાર કર્યો તો ઓલાને ખબર પડી નહીં, તને લાગશે કે આખું જગત બેવકૂફ છે, દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહીએ, આ માયાચારીનું સ્લોગન. દુનિયા ઝુકતી હૈ, દુનિયા લૂંટાતી હૈ, લૂંટને વાલા ચાહીએ, આ માયાચારીનું સ્લોગન છે. જ્યારે સાક્ષી ભાવ આવે કે કોને તું લૂંટવા નીકળો છું, કોની સાથે તારે દગો છળ પ્રપંચ કરવું છે, આ છેતરપિંડી કેની સાથે કરવી છે અને શા માટે કરવી છે, વિથ હોમ એન્ડ વાય, ફોર વોટ. સાક્ષી બની જા તારા માયાયુક્ત વ્યવહારનો, માયાચારનો. આ માયાચાર એ બહુ ખતરનાક આચાર છે, ભ્રષ્ટાચાર પકડાય છે, ઉઘાડો છે, માયાચાર શાંત છે. મુખ મે રામ, બગલ મે છુરી, આ માયાચાર છે. બગલો ધ્યાનમાં ઉભો છે, માયાચાર છે. કોકને એક લાગે છે કે ઓહો આ ભગત કેવી પ્રકારની માયા, આ કેવી પ્રકારના ધ્યાનમાં છે, શું આની એકાગ્રતા, શું આની સ્થિરતા. પણ એ બગલાનું ધ્યાન એ માયાચારનો ઉત્કૃષ્ટ નમૂનો છે, કે આ તો એટલા માટે ધ્યાનમાં છે કે શિકાર માટે થઈને ધ્યાનમાં છે. આ માયાચારનું સ્વરૂપ સમજાવવું જોઈએ જીવને. દુરાચાર એ હજુ પ્રગટ થઈ જાય, ભ્રષ્ટાચાર પ્રગટ થઈ જાય, માયાચાર છુપો રહીએ, એને એક જ વ્યક્તિ જાણી શકે છે માયાચારને, પોતે તારા અંતરથી કરેલા પાપ આપણે કહેવત છે કે એક હું અને મારો ભગવાન જાણે છે, પણ ભગવાન એટલે પાછો પોતે જ છે, અહીંયા ક્યાં બીજો જાણવા બેઠો છે? કોને નવરાસ છે આવી? આપણે બધા પાપ ક્ષણે ક્ષણે કરીએ અને ઓલો નોંધ રાખવા બે એમ, એને બીજું કઈ કામ નથી, એની પાસે બીજો કોઈ વ્યવસાય નથી, કોઈ ભગવાન નથી. તું જ તારો ભગવાન છો, પણ તું ભગવાન છો એમ જાણસ ત્યારે માયાનો સાક્ષી બની જાય, ત્યારે તને ખબર પડી જાય કે ખોટું કર્યું આપણે, આપણે છેતરપિંડી કરી, આપણે ફાઉલ પ્લે કર્યું. રમતની અંદર ફાઉલ પ્લે કરે તો પકડાય કે ન પકડાય પણ પોતાને ખબર પડે કે નહીં, પરિણામ આવી જાય અને નંબર કે પહેલો નંબર, પણ અંદરમાં ઓલું ડંખ દે કે નહીં જો જાગૃત હોય તો, કે હારું ખોટું થઈ ગયો, આપણે તો બિચારો ખરેખર તો આજ આગળ આવત, પણ આપણું ફાઉલ પ્લે છે આ માયાચાર. માયા પ્રત્યે સાક્ષી માયા ભાવની, સાક્ષી ભાવ પોતાની જાત પ્રત્યે જુદો થઈ જા, શરીરથી દેહથી કર્મના ઉદયથી ચાલતા વ્યવહારનો તો સાક્ષી બન. એટલે જ જ્ઞાનીઓ કે છે આત્મનિરીક્ષણ કરો પોતાનું, હેવ એ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. આ સાક્ષી ભાવ છે. રોજ દિવસની અંદર કૃપાળુદેવ લખે છે, રાત્રે સૂતા પહેલા આજે દિવસ દરમિયાન કરેલા કૃત્યોને તું સંભાળી જા, પુષ્પપાડામાં લખ્યું છે. અને જો કોઈ દુષ્કૃત્ય થયું હોય તો તે ફરી ન કરવા પ્રતિજ્ઞા કર. આ પ્રત્યાખ્યાન જૈન દર્શનમાં. માયાચારને સાક્ષી બને એ જ પછખાણ કરી શકે, બીજો શું પછખાણ કરે? મેં ખોટું કર્યું છે એ માનતો જ નથી, જે હું ખોટું કરું છું એવું માનતો જ નથી. દગો કરવો જોઈએ, દગો એ તો જ અમારો ધંધો હાલે, નહીં તો હાલે નહીં. હવે આને કેજી સુધારવો? આને સુધારવાનો કોઈ અવકાશ જ નથી, કારણ કે આની શ્રદ્ધા જ ખોટી છે, નહીં તો હાલે નહીં. કે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, અને લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. લોભ જ્યારે આવે જીવનમાં, લોભનો ભાવ ઉદયમાન થાય, ત્યારે ભાવને વાપરવાની કંજુસાઈ કર. કે છે લોભને વાપરવો નહીં, લોભનો લોભ કર, તું લોભનો લોભ કર. એક સંસ્કૃતમાં સુભાષિત છે, લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાત ન મોહશ્ચ નાશશ્ચ, પાપસ લોભ પાપસ્ય કારણમ. ભાઈ આ લોભ એ ખતરનાક છે, સર્વ અનર્થનું મૂળ લોભ છે, સર્વ અનર્થનું મૂળ લોભ છે. ઓલો ક્રોધ સરળ છે, દેખાય આવે, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કસાય હોય તો તે લોભ છે. સ્પૃહા કંઈ પણ લેવાની વૃત્તિ, કંઈ પણ, કંઈ પણ સ્વરૂપમાં પૂજાવાની વૃત્તિ એ પણ લોભ, સત્કારની વૃત્તિ એ પણ લોભ, મારું કોઈ બહુમાન કરે એ પણ લોભ, અને કોઈ પરિગ્રહ પદાર્થ કોઈ વસ્તુ મને આપે અથવા હું કોઈનું લઈ લઉં, કોઈની નજર ચૂકવી દઉં એ પણ લોભ. કેમ કે લેવાની કંઈક ભાવના છે, હજુ એને આ જગતમાંથી એક પણ પદાર્થ પ્રત્યે લેવાની ભાવના છે, એને લોભનું સ્વરૂપ જૈન દર્શનમાં કહ્યું છે. એટલે પાંચ મહાવ્રતની અંદર એક વ્રત અદ્ભુત મૂક્યું છે, આ વિતલોભ થવું છે માટે. અહિંસા પછી સત્ય, અને સત્ય પછી અચૌર્ય, એનો શબ્દ જૈન દર્શનમાં કયો છે? અદત્તાદાન. અદત્તાદાન, કોઈ આપે નહીં તો લેવું નહીં. ઇતરમાં છે અજાચક વૃત્ત કહે છે એને, અજાચક વૃત્ત, કોઈ આપે નહીં તો લેવું નહીં, જોઈતું હોય તોય ન લેવું, જરૂરત હોય તોય ન લેવું, કોઈ આપે નહીં તો લેવું નહીં. શાસ્ત્રમાં કથાનો યોગમાં કથા આવે છે કે રસ્તે ચાલતા ચાલતા જળાશય આવે છે અને જળાશય કોઈ એવી ખાનગી માલિકીના કુવા વગેરે હોય તો પસાર થતા થતા મુનિઓની તૃષાનો પરિસર થયો છે અને ગુરુની આજ્ઞા માગે છે કે આ જળ અમે પીએ.